ઉદ્ધવજીએ ચિંતિત સ્વરે કહ્યું, અરે હવે શું કરીશું? બલરામજીએ રોષ ભર્યા સ્વરમાં કહ્યું, બીજું કરવાનું શું હોય? લાતોના દેવ વરી વાતોથી માનતા હશે? મધના ઐશ્વર્યમાં અંધ બનેલા કૌરવોને શાંતિની વાત રૂચતી નથી. શ્રીકૃષ્ણ તો યુદ્ધ માટે તત્પર જ હતા. જેમ તેમ કરીને મેં એમને સમજાવ્યા છે. માંડ માંડ યાદવોને સમજાવ્યા ત્યારે અહીં આ કૌરવો આડા ફાટ્યા. એ કૌરવો કેવું ફાટ્યું ફાટ્યું બોલતા હતા. મને તો એ વખતે જ એમ થઈ ગયું કે આ લોકોના તુંબડા તોડી નાખું, પણ શાંતિ માટે આવેલો એટલે જેમ તેમ કરીને શાંત રહ્યો. એમણે કહેલા શબ્દ તો યાદ કરો. એ કહેતા હતા કે યાદવોને રાજસિંહાસનનો અધિકાર નથી. અરે યાદવો આગળ રાજસિંહાસનના સી વિષાદમાં છે. જે શ્રીકૃષ્ણ સ્વર્ગમાંથી ઇન્દ્રની સુધર્મા સભા બોલાવી મંગાવી ઇન્દ્રને પરાસ્ત કરી જે પારિજાતક વૃક્ષ લાવ્યા એ જગતપતિ શ્રીકૃષ્ણનો મનુષ્ય રાજસિંહાસનના અધિકારી સમજે એવા આતુચ્છ રાજાઓ થોડી એવી લક્ષ્મી મળતા ઐશ્વર્યના મદમાં અંધ બની જાય છે. એ લક્ષ્મી સાક્ષાત સશરીર થઈ જેમની ચરણચંપી કરે છે એની આગળ છત્ર ચામર આદિ તુચ્છ રાજચિહ્નોનું શું મહત્વ છે? જેના ચરણ કમરની રજ ધારણ કરીને અશિવ વેશધારી શિવ પણ શિવ બની ગયા, જેની ચરણ રજ પ્રાપ્ત કરીને બ્રહ્માજી સૃષ્ટિ રચે છે શેષ્વ સ્વરૂપ, હું પણ જેમની ચરણ રજના પ્રભાવથી સમસ્ત ભૂમંડળનો ભાર ધારણ કરું છું, એ શ્રી કૃષ્ણચંદ્ર માટે રાજસિંહાસન સી વિષાદમાં છે. ઉદ્ધવજી, વધારે તો મને એ લાગી આવ્યું કે તેઓએ યાદવોની સરખામણી પગના ખાસડા સાથે કરી. આવી મર્મસ્પર્શી વાત તો કોઈ પણ આત્મઅભિમાની પુરુષથી સહન ન થાય. ભલે અમે પગના ખાસડા રહ્યા, પણ જ્યારે એ ખાસડા માથા પર તળાતળ પડે છે ત્યારે માથાના બાલની સાથે ખાલ પણ ઉખડી જાય છે, ત્યારે એમની શાન ઠેકાણે આવી જાય છે. આપણે યાદવો કોઈથી ગાંજ્યા જઈએ એમ નથી. એ કહેતા હતા ને કે અમારા પક્ષમાં ભીષ્મ છે, દ્રોણ છે, જેને સામે આવવું હોય તે આવે. કાં આ પૃથ્વી પર કૌરવો રહેશે, કાં યાદવો રહેશે. મારે દ્વારિકા જઈને સેના સજવી નથી. આ કૌરવો માટે તો હું એકલો જ બસ છું. આજે જ સર્વને એમની રાજધાની સહિત ગંગાજીમાં ડુબાડી ન દઉં તો મારું નામ બલરામ નહીં. આટલું કહેતા કહેતા બલરામજીને ક્રોધ મર્યાદા વટાવી ગયો. ક્રોધના આવેશમાં હર મુસળ ધારણ કર્યા. જેમ કુશળ ખેડૂત હરની અણીથી ખેતર વચ્ચેના બોથાને ઉખેડીને બાજુ પર હડસેલી દે છે, એમ શેષાવતાર બલરામજીએ હસ્તિનાપુરને હરની અણી વડે ઉખાડી ગંગાજીમાં ડૂબાડવા માંડ્યું. આથી આખું હસ્તિનાપુર ધણધણી ઉઠ્યું. ધરતીકંપ થતા પ્રબર ઘાસમાં નૌકા જેમ ડગમગે ડોલવા લાગે એમ સંપૂર્ણ હસ્તિનાપુર ડગમગવા લાગ્યું. કૌરવોના જીવ પડી કે બંધાઈ ગયા. જીવ બચાવવા પ્રજાજનો આમ તેમ દોડવા લાગ્યા. બચાવો બચાવોની ચીસ પડવા લાગી. પવન આવતા પોતાનો મેલ હુડહુડ કરતો હેઠો પડે એમ હસ્તિનાપુરના મોટા મોટા મહલાયો જમીન દોસ્ત થવા લાગ્યા. કાટમાં નીચે દબાયેલા નગરજનો કરુણ આક્રંદ કરી રહ્યા હતા. કૌરવો પણ બેબાકરા બનીને આમ તેમ જોઈ રહ્યા હતા. ત્યાં તો અડબડિયા ખાતા ભીષ્મ પિતામાં આવ્યા અને બોલ્યા, મૂર્ખાઓ, હું ક્યારનોય કહેતો આવ્યો છું અને હાલ પણ કહું છું કે તમે લોકો એ યાદવો સાથે બાખડી ન બાંધો. શ્રીકૃષ્ણ અને બલરામ કોઈ સામાન્ય પુરુષ નથી. શ્રીકૃષ્ણ પરબ્રહ્મા પુરુષોત્તમના અવતાર છે અને બલરામજી શેષ અવતાર છે. મને બધી જ માહિતી મળી ગઈ છે. તમે બલરામજીને જેમ તેમ બોલી આવ્યા છો એનું જ આ પરિણામ છે. હજીએ મારું કહ્યું માનો, અને હાલને હાલ લક્ષ્મણા સહિત સામને લઈ બલરામજી પાસે પહોંચો અને થયેલા અપરાધ માટે ક્ષમા માંગો, નહીંતર જોત જોતામાં આખું હસ્તિનાપુર તારા જ થઈ જશે. હવે કૌરવો બરાબરના ગભરાયા. મોટા મોટા મહારથીઓના અને સુભટ્ટો કોઈ કામમાં નહીં આવે એમ લાગતા દુર્યોધને કર્ણ સામે જોયું. કર્ણે કહ્યું, જે એક વ્યક્તિ આખા હસ્તિનાપુરને હચમચાવી નાખે એમાં ભર કેટલું? આવા મહાબલી બલરામને જીતવાની શક્તિ આપણામાં નથી, માટે ડાયા થઈને એમની પાસે જઈને વંદન કરીને એમની ક્ષમા માંગી લઈએ, નહીંતર આ બલરામ તો જોત જોતામાં આખું હસ્તિનાપુર ઉથલ પાથલ કરી નાખશે. મારી નજરમાં તો બીજો કોઈ ઉપાય દેખાતો જ નથી. દુર્યોધન પણ સાચી વસ્તુથી સમજી ગયો. પોતાની દીકરી લક્ષ્મણાની સાથે સામને લઈને સપરિવાર બલરામજી પાસે પહોંચ્યો. અમિત બળધારી બલરામજીના પાદ પદ્મોમાં પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યો. હે બલરામ, આપ તો અતુલિત તેજસ્વી છો, આપના બળ પૌરુષને કોણ સમજી શકે એમ છે. આપ તો સંપૂર્ણ સંસારના આધારરૂપ એવા શેષના અવતાર છે. આપના પ્રભાવને જાણ્યા સમજ્યા વિના મેં આપનું અપમાન કર્યું. દુર્વચનો કયા! અજ્ઞાનવશ મારાથી જે અપરાધ થયા હોય એની આપ ઉદારતાથી ક્ષમા આપો. આપ તો આ દ્રશ્ય પ્રપંચ અને વિશ્વ બ્રહ્માંડના આધાર છો. બ્રહ્મા બનીને આપ સૃષ્ટિનું સર્જન કરો છો, વિષ્ણુ બનીને એનું રક્ષણ કરો છો અને રુદ્ર બનીને સંહાર કરો છો. હે શેષાવતાર, જેમ કરોરિયો પોતાના મુખમાંથી લાર કાઢીને એનું જારું ગૂંથે છે અને એમાં જ એ રમત રમે છે, એમ આપ પણ આ સંપૂર્ણ જગતને ઉત્પન્ન કરીને એમાં રમત કરો છો. હે સર્વ ભૂતાત્મન, આપના આજના ક્રોધે અમારી શાન ઠેકાણે લાવી દીધી છે. આપના ક્રોધમાં પણ જગતનું કલ્યાણ છે. હે વિભુ, અમે આપના પાદ પદ્મોમાં લરી લરીને પ્રણામ કરીએ છીએ. હે શરણાગત વત્સલ, અમે આપને શરણે આવ્યા છીએ, કૃપા કરીને આમ શરણાગતોનું રક્ષણ કરો. કૌરવોની દીનતા જોઈ આશુતોષ શંકરષણ દ્રવી ગયા. હરને ઊંચું મૂકી સૌને અભયદાન દેતા એ બોલ્યા, ભલે સમયસર તમારી શાન ઠેકાણે આવી એટલે સારું છે. હવે કોઈ જાતનો ભય રાખશો નહીં. હવે દુર્યોધનના જીવમાં જીવ આવ્યો અને આગળ આવીને બોલ્યો, પ્રભુ આ આપના પુત્ર અને પુત્રવધુ એ બંને આપના ચરણોમાં પ્રણામ કરે છે, બંનેને આશીર્વાદ આપો. સામ અને લક્ષ્મણા બલરામજીના ચરણોમાં વંદન કરવા ઝૂક્યા. ત્યાં તો સામને બલરામજીએ ઉઠાવ્યો અને છાતી સરસો ચાપ્યો, પ્રેમથી એનું મસ્તક સૂંઘ્યું અને લક્ષ્મણાને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. બલરામજીએ કહ્યું, દુર્યોધન, જે કામ માટે હું આવ્યો હતો એ કામ પૂર્ણ થયું, હવે અમે જઈશું. દુર્યોધને વિનંતી ભાવે કહ્યું, નહીં મહારાજ, એવું તે કંઈ બનતું હશે? આમ બારોબાર ન જવાય, આપ નગરમાં પધારો, એક બે દિવસ રહીને મને અતિથિઓનો લાભ આપો, પછી પુત્ર અને પુત્રવધીને લઈને તમે ખુશીથી જજો. સૌના આગ્રહને વશ થઈ બલરામજી હસ્તિનાપુરમાં આવ્યા. દુર્યોધને વેદવિધિથી લક્ષ્મણાનું લગ્ન સામની સાથે કર્યું. 1200 હાથી, 120,000 અશ્વ, સુંદર સુવર્ણ મંડિત, 6000 રથ અને હજારો દાસ દાસીઓ પહેરામણીમાં આપ્યા. 2-4 દિવસની મહેમાનગતી માણીને સામ્બ અને લક્ષ્મણાને લઈને બલરામજી દ્વારિકામાં આવ્યા. દ્વારિકાવાસીઓને સમાચાર મળ્યા કે વિજયી બલરામજી સામ્બ અને લક્ષ્મણાને લઈને આવી રહ્યા છે. ત્યારે સૌ આનંદથી નાચી ઉઠ્યા. હૈયા ને ઉમર કે સૌએ શ્રી હલધરજીનું સ્વાગત કર્યું. જ્યારે બલરામજીએ ત્યાં બનેલી બધી વાત કરી ત્યારે તો સૌના આનંદનો પાર ન રહ્યો. બે મોઢે બલરામજીના ભારોભાર વખાણ કરવા લાગ્યા. આ બલરામજી હોય નહીં અને કૌરવ યાદવનું યુદ્ધ અટકે નહીં, એકલે હાથે એમણે હસ્તિનાપુરને ખરુહત મચાવ્યું. અનેક દિવસો સુધી દ્વારિકામાં બલરામજીના અજોડ બળ અને પૌરુષની વાતો ચર્ચાતી રહી. કાળના ગર્ભમાં હસ્તિનાપુર તો નાશ પામી ગયું, અત્યારે ત્યાં કોઈ નગરી રહી નથી, પણ હસ્તિનાપુર નામની એક ટેકરી છે, ગંગાજી પણ દૂર દૂર વહે છે. આજે પણ બલરામજીના પરાક્રમની યાદ આપતું હસ્તિનાપુર દક્ષિણ તરફથી ઊંચું અને ગંગાજી તરફ ઢળતું દેખાય છે.